તારીખ 22/5/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 177 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર
130 કર્યો છે કે જો સત સરળ છે, સુગમ છે, સહજ છે, સર્વત્ર તેની પ્રાપ્તિ છે, તો અમને એવું કેમ ભાગતું નથી? અમને તો ઘણું દુર્ગમ હોય અને અનંતકાળથી પ્રાપ્તિ નથી થઈ એ પરિસ્થિતિમાં આ વાત કાંઈ ભાસતી નથી. પછી લોજિકથી કે સ્વભાવ છે માટે સહજ છે, સ્વભાવ છે માટે સહજ છે અને સ્વભાવ છે માટે સુગમ છે, એમાં પણ એમ જ લીધું છે. આત્માનો સ્વભાવ છે માટે સહજ છે અને પોતાનો સ્વભાવ છે માટે સુગમ છે. સહજ છે, સુગમ છે અને સહજ છે એટલે સરળ પણ છે. પણ જે નથી ભાસતું એનું કારણ આપ્યું કે અનાદિના વિભાવના અભ્યાસને કારણે દુર્લભ છે. વિભાવમાં પોતાપણું અનુભવી રહ્યો છે, માની રહ્યો છે અને અનુભવી પણ રહ્યો છે અને એ પ્રકારનું પરિણામ ઘણું ગાઢ થઈ ગયેલું છે. એટલે એ દુર્લભ છે અથવા દુર્ગમ લાગે છે. સુગમ હોવા છતાં દુર્ગમ લાગે છે. પણ પોતાનો સ્વભાવ છે માટે સહજ છે. પોતે જ છે, કઈ બીજો નથી, માટે સહજ છે અને પ્રગટ કરે તો અંતર્મૂર્તમાં થાય છે. જેને જે પ્રગટ કરે છે એને છેલ્લા અંતર્મૂર્તમાં એની ઘણી તૈયારી હોય છે. આમ તો પૂર્વક્રમ જે છે એ છે અને યોગ્યતા અનુસાર એમાં જે ટાઈમ લાગે છે, સમય લાગે છે, એ દરેકને જુદો જુદો લાગે છે. જેમ કે કોઈ સહજ વેદનામાં આવે છે, કોઈને ઘણો પ્રયત્ન કરવા છતાં નથી આવતી. એવી જ રીતે કોઈને સત્પુરુષનો યોગ થવામાં સમય નીકળે છે, કોઈને યોગ થયા પછી પણ ઓળખવામાં સમય નીકળે છે, કોઈને ઓળખાણ થયા પછી તરત જ પ્રાપ્તિ થાય છે કલાકોમાં કે દિવસોમાં, કોઈને વર્ષો નીકળી જાય છે. આમ દરેકને જુદા જુદો પ્રકાર ભજે છે. પણ અહીંયા તો પ્રગટ કરે તો અંતર્મૂર્તમાં થાય છે એમ કહેવું છે. એ છેલ્લા પુરુષાર્થને અનુલક્ષીને કહ્યું છે. સ્વભાવ સન્મુખનો જ્યારે ઉગ્ર પુરુષાર્થ ઉપડે સહજ, ત્યારે અંતર્મૂર્તનું કામ છે. એ પહેલાની પૂર્વ તૈયારીની અંદર દરેકને જુદો જુદો સમય પોતપોતાની યોગ્યતા અનુસાર લાગે છે. કરે તો અંતર્મૂર્તમાં થાય ને ન કરે તો અનંતકાળ જાય. કરે તો અંતર્મૂર્તમાં થાય છે, પુરુષાર્થ ઉપડે તો અંતર્મૂર્તમાં થાય છે અને નિત્ર અનંતકાળ જાય છે અને ગયો છે એ વાત બધાને માટે લાગુ પડે છે. બધાને અનંતકાળ જ ગયો છે કેમ કે આત્મા અનાદિનો છે. કોઈને એવું નથી કે અનંતકાળ ગયો નથી. સૌનો ભૂતકાળ તો સંસાર અવસ્થાનો અનંતકાળ નો જ છે. પછી જેને થયું એને છેલ્લે અંતર્મુખમાં કરી નાખ્યું. જ્યાં સુધી પોતે કરતો નથી એટલે એ બાજુ પોતાનું ધ્યાન કે વજન જતું નથી તો પછી સમય નીકળી જાય છે. ધ્યાન જાય, વજન જાય અને પુરુષાર્થ ચાલુ થાય તો થોડા સમયમાં ઘણું કામ થાય એ પ્રકારનું આ કામ છે ખરું. અને થોડા સમયમાં ઘણું પ્રોગ્રેસ થાય, ઘણું કામ થાય એનું આશ્ચર્ય પોતાને પણ લાગશે કે આપણે ધાર્યું નહોતું કે આટલા થોડા સમયમાં આ કામ થાય. પણ જ્યારે યથાર્થ દિશામાં યથાર્થ પ્રકારે યથાર્થ પરિણામનો ઉપડે પછી વાર લાગતી નથી. થોડા સમયમાં ઘણું કામ થાય એવો માર્ગ છે ખરો. ઉપાય છે, એ પ્રકારનો ઉપાય છે. અહીંયા એમ કેવું છે, ઉપાય છે ખરો. થોડા સમયમાં ઘણું કામ થાય એવો ઉપાય છે ખરો. એવો ઉપાય પણ છે અને આત્મામાં એવી શક્તિ પણ છે. અને કુદરતની સત્પુરુષની યુગાયુગની વ્યવસ્થા પણ છે. એ બધી કુદરતની વ્યવસ્થા છે. કેમ કે પરદ્રવી લાગુ લઈ જવાતું નથી. એમ કહીને પુરુષાર્થ ઉપડે એવી પ્રેરણા આપી છે. આખો આધાર ભાવના સાથેની સમજ નો છે. ભલે સમજની પ્રધાનતા છે કોઈ એક પ્રકાર, કોઈ એક દ્રષ્ટિકોણ છે તો કોઈ એક દ્રષ્ટિકોણથી ભાવનાની પણ પ્રધાનતા છે. પણ ભાવના અને સમજણનું કોઓર્ડિનેશન થાય બસ પછી કામ બરાબર યથાર્થ પ્રકારે ચાલુ થાય છે. હવે આપણે જેને સ્વાધ્યાય મળે છે, સત્શાસ્ત્રો મળે છે, સત્સંગ મળે છે એને ભાવનાની ખામી છે, સમજની ખામી નથી. લગભગ સમજની દ્રષ્ટિએ આપણે બુદ્ધિજીવી માણસો હોવાથી, બુદ્ધિથી જીવનારા માણસો છીએ ને, આપણે ન સમજી શકીએ એવી કોઈ આમાં વાત નથી. લગભગ મોટી મોટી ખાસ ખાસ વાતો છે એ બધાની સમજમાં આવી ગઈ છે, આવી જાય છે. જે કોઈ ખામી છે એ ભાવનાની છે. બે ફેક્ટર એક સાથે થાય, બે આ બે ફેક્ટર કામ કરે છે. આ જો એક સાથે થાય એટલે ગાડી ઉપડી સ્પીડ પકડશે. બે માંથી એકની ખોટી નહીં ચાલે. સમજણની વિપરીતતા ન જોઈએ. ઓછો ક્ષોક્ષમ હશે બહુ વાંધો નથી, વિપર્યાસ કાઢવા પડશે બધા. અને ઘણી બુદ્ધિ હોય તો પણ વિપર્યાસ હોય તો તકલીફ પડે. અને એ સત્સંગ યોગ્ય સહેલાઈથી નીકળી શકે છે. સત્સંગ યોગ્ય ભાવના પણ ઉત્પન્ન થઈ શકે છે. એટલે સત્સંગનું મહત્વ જ્ઞાની પુરુષોએ ઘણું આપ્યું. એનું કારણ એ છે કે એ બંને ફેક્ટર સત્સંગ યોગ્ય ઉત્પન્ન થવા સુગમ છે, સરળ છે, સહેલા છે. એટલે સત્સંગનો વિશેષ પ્રકારે મહિમા કૃપાળુ દેવે તો ઘણો જ છે. બાકી તો બધા જ્ઞાનીઓનો એક જ અભિપ્રાય છે, કોઈના બે અભિપ્રાય નથી. આ બાજુ એમ લીધું કે પ્રત્યક્ષ જ્ઞાની પુરુષનો સત્સંગ પ્રાપ્ત થાય અને જીવ આત્મકલ્યાણને ન પામે તો આ જગતમાં 11મું આશ્ચર્ય ને ગણવું જોઈએ. એમ કેમ બીનું, આ તો આશ્ચર્યકારી વાત છે, આવું તો બનવું જ ન જોઈએ. એ 11ના આશ્ચર્યના સ્થાને આપણે રહેવું નથી, એ નક્કી કરવું જોઈએ કે આપણે એ 11મા આશ્ચર્યના સ્થાને રહેવું નથી. પ્રગટ કરે તો અંતર્મૂર્તમાં થાય છે અને ન કરે તો અનંતકાળ જાય છે. આ પ્રશ્ન એવા જીવોને, એવી યોગ્યતાવાળા જીવોને આ વાત વિશેષ કામમાં આવે છે. કેટલીક એવી યોગ્યતાવાળા જીવો પ્રશ્ન કરે છે કે આ કામ અજાણ્યુંને અઘરું લાગતું હોવા છતાં આમાં એવું પણ અનિવાર્ય છે કે આટલો સમય તો લાગે જ. કેમ કે લૌકિક શિક્ષણમાં એ છે કે તમે ગમે એટલા હોશિયાર હો તો તમારે એક સ્ટાન્ડર્ડમાં એક વર્ષ પસાર કરવું પડે. પહેલાં અમારા જમાનામાં તો એવું હતું કે કોઈ હોશિયાર વિદ્યાર્થી હોય તો એક વર્ષમાં બે સ્ટાન્ડર્ડ સુધી એલાઉડ કરતા, હા તો બીજી ત્રીજી અમે હારે કરી છે, ચોથી પાંચમી હારે કરી. તમે કેમ નાની ઉંમરમાં અહીંયા આવી ગયા કે ભાઈ અમે આમ નીચે બબે ચોપડીઓ હારે ચોપડી એટલે બબે વર્ગ એક સાથે ભણી લીધેલા ને એને ટેસ્ટ આપીને પાસ પણ થઈ ગયેલા સારી રીતે, પણ ઉપરના સ્ટાન્ડર્ડમાં એ કાંઈ સંભવિત નથી. એ કોલેજમાં બે બે વર્ષ કોઈ હારે ફરી જાય. ત્યાં તો કમ્પલસરી એક વર્ષ તમારે ગાળવું જ પડે, ગમે એટલા હોશિયાર ડિસ્ટિંક્શન માર્ક ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવી શકે એવી તમારી તૈયારી હોય તો પણ એક વર્ષ પૂરું કર્યા પછી તમને આગળના ધોરણમાં જગ્યા મળે કે બેસવા માટે એલાવ કરે. આમાં એવું કઈ નથી, આટલો જૂનો મુમુક્ષુ થાય પછી એનો વારો આવે. આ તો તરવાર ભીતે લટકે છે, મારે એની તરવાર જેને ઉપાડી એની થઈ ગઈ એવી વાત છે. નવો સવા આવ્યો હોય અને કામ કરી જાય, સોગાની જૂનો દ્રષ્ટાંત છે. અને ધામા નાખીને બેઠા હોય વર્ષોથી અને કાંઈ ઠેકાણું યોગ્યતાનું ન હોય. જૂનો થયો એનો અર્થ શું છે કે એને કામ કરવાની દરકાર જ કરી નથી. પછી એ પદ્ધતિમાં આવી ગયા પછી એમાંથી નીકળવું જરા કઠણ પડે છે, છતાંય અશક્ય નથી. કરવા ધારે તો અશક્ય નથી, જીવ પોતે કરવા ધારતો નથી માટે થતું નથી, એટલે નિર્ધાર કરતો નથી માટે થતું નથી. એકવાર ટાર્ગેટ બાંધે કે કરવું જ છે, કોઈ પણ ભોગે કરવું છે, પછી વાંધો નથી. કામ સરળ ક્યારે છે, સુગમ ક્યારે છે, નિર્ધાર કરે ત્યારે. જ્યાં સુધી જીવનો નિર્ધાર નથી, કૃત નિશ્ચયી નથી, નિશ્ચય કરતો નથી, ત્યાં સુધી ગડબડ છે.
જેમ કીધું ને, ભાવના પર્યાપ્ત નથી હોતી એટલે કામ નથી થતું. ભાવનાની સાથે નિર્ણય ન હોય તો કામ નથી
થતું. યથાર્થ સમજણ અને યથાર્થ ભાવના આવે એટલે નિશ્ચયમાં આવી જવાનું. બાકીની પરિસ્થિતિ પછી ઉત્પન્ન કરે છે આ બે જણા શું. એ નિશ્ચય કર્યા વગર નહીં રહે, નિશ્ચય પૂર્વક નો પ્રયત્ન અને પ્રયાસ કર્યા વગર નહીં રહે. શું બધું એનું ચાલવાનું, કેમ કે એની ભાવના છે, એને નિરાંતે પગવાળીને બેસવા નહીં દે, એને અલાવ્યા જ કરશે. અને સમજણ પણ એને એલર્ટ કરશે, યથાર્થ સમજણ છે એને જાગૃત કરશે. ભાવનાને સમજણ ભેગી થયા પછી બધું ઓટોમેટિક છે, સાયન્ટિફિક છે ઓટોમાઇઝેશન બધું. એટલે અત્યારે વિચારવું હોય તો આ બે જ વાત વિચારવાની છે, કે વિપર્યાસો જ્યાં જ્યાં છે ત્યાં સક્ષમ યોગ કાઢવા છે. અને ભાવના મારી અધૂરી હોય તો પછી હું શું કરવા અહીંયા આવું છું? જો મારી ભાવનાની ખામી હોય તો અહીંયા આવવાનો કાંઈ અર્થ નથી. બસ આ કોઈ ટાઈમ પાસિંગ ફેક્ટર માટેનું ક્ષેત્ર નથી. સીધી વાત કરી અત્યારે શું થાય છે કે જે કાંઈ આશ્રમો છે, ધાર્મિક સ્થળો છે, નિવૃત્તિ સ્થળો છે, ત્યાં મોટા ભાગના વૃદ્ધ માણસો નો નિવાસ હોય છે અને શાંતિથી તકલીફો વેઠા વિના શ્રેષ્ઠ આયુષ પૂરું કરવા માટે થોડું થોડું રગસ્યું ગાડું હાલે એમ નિત્યક્રમમાં ગોઠવાઈને મિકેનિકલી બધું ચાલતું હોય છે. એ પ્રકારમાં આવવા જેવું નજરે દેખાય છે. દેવતિ ક્ષેત્રમાં શું હાલત છે, આ હાલત નજરે દેખાય, એના માટેનું આ કામ નથી. આ તો ચટપટી તાલાવેલી લાગે અને કામ ઉપડે એનું ઉપડી ગયું, એ ધ્યાન રાખવા જેવું છે. નહીં તો અનંતકાળ જાય છે. કેટલો? આ 150 વર્ષનું મનુષ્ય આયુ તો સમુદ્રનું બિંદુ છે, કાળના મહાસાગરમાં બિંદુ. એટલે કેવું ઉડી, જળ ઉડે છે ને, મોજા જ્યારે સાગર મોકલે ત્યારે એની જળ છે એ 25-50 ફૂટ સુધી ઉડતી હોય છે કાંઠે. આ મનુષ્ય આયુ એટલું છે. કેટલું? દરિયા પાસે પાણીની જળ જેટલું છે. એ તો જતા કાંઈ વાર નહીં લાગે. અનંતકાળ ચાલ્યો ગયો છે. આ ભાવ પણ ચાલ્યો જશે. પોતાને વિભાવનો અનાદિનો અભ્યાસ છે એટલે પ્રગટતો નથી. ઊંધી પ્રેક્ટિસ ચાલુ છે, ઊંધો પ્રયોગ પ્રતિ સમય ચાલુ છે. વિકલ્પ કરે તો જ ઊંધી પ્રેક્ટિસ થાય છે એવું નથી, એની પરિણતિ થઈ ગઈ છે. ઉદય વખતે એને ખબર પડે છે પરિણતિ થઈ ગઈ છે કે નથી થઈ ગઈ, પણ પરિણતિ થઈ ગઈ છે એ વાત પછી અભ્યાસે કરીને રસે કરીને પરિણતિ થઈ ગઈ છે. આટલી જ ભૂલ છે પરમા પોતા પણ. કેટલી? આટલી જ ભૂલ છે પરમા પોતા. અને એની પ્રેક્ટિસ ઊંધી ચાલુ છે, એ અભ્યાસ ઊંધો ચાલુ છે. પણ શું કરીએ, શરીર કામ બરાબર ધાર્યું કરતું નથી અને કુટુંબ પરિવાર વચ્ચે રહેવું પડે છે. બધાને રહેવું પડતું એવું નથી, ન રહેવું પડે એ પરમા પોતા પણ મૂકી શકતા નથી. એને શરીરની પકડ આવી જાય છે. શરીરની પકડ આવવાથી ખાવા પીવા સુવા વગેરેની પકડ આવી જાય છે. પરમા એક રજકણમાં પોતાપણું થયું એટલે આખી દુનિયામાં એને પોતાપણું કરવાનો અભિપ્રાય ઉભો અભિપ્રાયના દ્રષ્ટિકોણથી વિચારવામાં આવે તો એક રજકણમાં પોતાપણું કરનાર આખા જગતના પદાર્થોમાં પોતાપણું કરવા માગે છે એટલે પરિગ્રહ ઓછો છે કુટુંબ પરિવારનો સંયોગ નથી ફક્ત આ જરાક જમવા મારે સાબી જાય છે અમુક એ ખાસ બધે નહીં પણ અમુક આઈટમમાં એક રજકણમાં આવે એટલે અભિપ્રાયની દ્રષ્ટિ મોટી ભૂલ છે અભિપ્રાયની ભૂલ તે થોડી ભૂલ નથી પૂરી ભૂલ છે એટલે એને એ રીતે લાઇટલી લેવાનું નથી કે ભાઈ આપણે કુટુંબ પરિવાર વચ્ચે રહેતા નથી માટે કાંઈ વાંધો નથી આપણને બહુ મમત્વ નથી કે આપણે બીજું કોઈ પરિગ્રહ નથી માટે મમત્વ નથી મોટો પરિગ્રહ નથી સામાન્ય તો બધાને પોતાની જરૂરિયાત પ્રમાણે હોય છે પણ એમાં મમત્વ કેટલું છે એ સવાલ છે કેટલો છે એ સવાલ નથી મમત્વ કેટલું છે એટલો જ સવાલ છે એટલી ભૂલ પૂરી ભૂલ છે અને એનો જે પરિણામનો અભ્યાસ છે એ આત્મા સત સરળ અને સુગમ હોવા છતાં અને સર્વત્ર પ્રાપ્ત હોવા છતાં સત્સંગના સુયોગે પણ પ્રાપ્તિ થતી નથી સર્વત્ર પ્રાપ્તિમાં તો નારકીમાં પ્રાપ્તિ થાય છે તિરિંગમાં પ્રાપ્તિ થાય છે અને સત્સંગ યોગે પ્રાપ્તિ થતી નથી એ દર્શન મોહની પ્રબળતાને સૂચવે છે પોતાને પોતાનો અનાદિનો ઊંધો અભ્યાસ છે એટલે પ્રગટતો નથી બાકી સ્વભાવ પોતાનો છે ને પોતામાંથી પ્રગટે છે પરાધીન વાત નથી સ્વાધીન છે એમ કે છે સ્વાધીન છે માટે સુગમ સરળ છે બાકી સ્વભાવ પોતાનો છે પોતામાંથી પ્રગટે છે બહારથી નથી આવતો ને બહારમાં ક્યાંય શોધવા જવું પડતું નથી એવી ઘણી પરમાગમોમાં ગાથાઓ છે કે તું તારા પરમાત્માને ક્યાં ગોતશ શાસ્ત્રમાંથી ને શાસ્ત્રમાંથી ગોતવો છે મંદિરમાં જઈને મંદિરમાંથી ગોતવો છે શું કરવું છે એવી બધી ગાથાઓ છે યોગ સારમાં બધે એવું જ વાતો છે યોગીન્દ્ર દેવે ઘણી કડક વાતો કરી છે પોતામાં જ ભરેલું છે તે પ્રગટ કરવાનું છે કુવામાં પાણી ન હોય તો તકલીફ છે પણ પાણી છે પછી બહાર કાઢવું એટલી જ વાત છે ને મહાત્મા મા ભંડાર તો ભર્યો છે જ્ઞાન અને સુખનો ભંડાર ભરેલો છે અખૂટ ભંડાર ભરેલો છે અને ઉભરાઈને બહાર આવે એવી એની પરિસ્થિતિ છે માણસ એમ કે ભાઈ આ માણસ એટલું બધું લોહી છે ને ચોટકો ભરો કર લોહી નીકળે બહુ તંદુરસ્ત માણસ હોય લાલ બુંદી જેવું શરીર હોય આમ મુઠ્ઠી કરે તો હાડકા ન નીકળે દડા જેવો હોય એવા માણસો જોઈએ હા ખાસ કરીને આ બાજુ તો હોય છે ઠંડા દેશોમાં તો ચોટકો ભરો તો લોહી નીકળે એટલું બધું લોહી છે એમ કે શરીરમાં હા એટલું બધું ભર્યું છે કે જરાક ટ્રેક બદલે એટલી વાર છે પરિણમનને પરિણમનની ગાડી જે ટ્રેક ઉપર ચાલે છે ટ્રેક બદલી નાખે એટલી વાર છે પડખું કરવાની વાત છે એટલું બધું અંદર ભર્યું છે કે ધડધડાટ બહાર આવશે હા બમ્બુડો બહાર આવશે સીધો ફાટશે ઉત્સવ ને સત્યુ તીર્થી શું કારણ આપ્યું કે ઊંધો અભ્યાસ અનાદિનો ઘણો થઈ ગયો છે અને એ પોતે છોડતો નથી, પાછો પોતે એ છોડતો નથી. સમજણમાં આવે છે, છોડવા જેવો છે. સમજણમાં નથી આવતું એવું તો નથી ને કે આ તો કોઈ આંટી ઘૂંટી વાળી વાત નથી. ભાવનાની ખામી છે, સમજણની ખામી ન રહી પણ ભાવનાની ખામી છે. સમજણમાં ખામી હોય તો પણ સૂક્ષ્મની સમજણમાં ખામી નથી, પણ અભિપ્રાય જે જ્ઞાનની પર્યાય છે એમાં ખામી છે. પણ અભિપ્રાય જલ્દી પકડતો નથી. સમજણ પકડે છે, મને સમજાય છે, મને સમજાય છે, બરાબર મને સમજાય છે. તમે સમજાણું તો ઉભો રહીએ, અભિપ્રાય ફેરો કે નહીં કે અભિપ્રાય પલટાણો છે તો સમજાણું છે. એ વાત કંઈક સ્વીકારવા જેવી છે. મિત્ર અભિપ્રાય ન પલટાયો હોય તો સમજાણું છે એ વાત સ્વીકારવા જેવી રહેતી. સમજાણું છે અમલીકરણ ઉત્પન્ન નહીં કરે. સ્વલક્ષી હશે એ અમલીકરણમાં આવ્યા વિના રહી શકશે, અને એ અમલીકરણ પાછળ ભાવનાનું બળ હંમેશા હંમેશા હોય છે. કામના બળ માટે તો એમ છે, કેવી વાત કરી કે 14 બ્રહ્માંડ ને શૂન્ય થવું, એવું તો ભાવનામાં બળ છે. કુદરત ને નમાવે એવું બળ ભાવનામાં છે. બાનું કાઢે છે ને માણસ, શું કરી હતી, અમુક પ્રકારના સંજોગો એવા છે ને એટલે કામ નથી થતું. ખોટી વાત છે. ભાવના સંયોગોને કારણે કદી અટકતી નથી, પાછી ફરતી નથી, રોકાતી નથી, મોડી પડતી નથી, કે પોતાના કામ કરવામાં તકલીફ પડતી, ભાવનાને તકલીફ પડતી નથી. એ બધાને અવગણીને જાગે ચાલે છે. એવું બળ છે એનામાં, કોઈને ગણે. નદીની અંદર રીતિને કાંકરા છે એ પુરાવો છે કે પાણીએ મોટા મોટા પથ્થરને મોટી મોટી શિલાઓને તોડી નાખી છે. ત્યાં કોઈ કાંઈ ટ્રક ભરીને ઠલવેલી ચીજ નથી. નદીમાં જે રેતી અને કાંકરા છે એ બધા રસ્તામાં પાણીને પથ્થર જે રસ્તામાં આડા આવ્યા એ બધાને તોડીને ભૂકો કરી નાખ્યા છે. એમ ભાવના કોઈ સામે આડો આવે એનો ભૂકો બોલાવી દે એમ છે. ભાવનાની સામે કોઈ આડો આવ્યો એનો ભૂકો બોલાવી દેશે. પછી જળ હોય કે ચેતન હોય એને ફેંકી દેશે. એટલે આમાં વિરોધીઓનો વિરોધ પણ રોકી શકતો નથી ભાવનાને. વિરોધીઓનો વિરોધ ભાવનાને રોકી ન શકે, ઉલટાની બળવાન થાય. સુનિતાબેન નો દાખલો છે ને, બે સુનિતાબેન ને એવું થયું છે, પણ ઓલાને તો હવળું ઉતરી ગયું છે, આગ્રા વાળાને તો. આને હજી એટલી તકલીફ છે. અહીંયા આમાં ખાવા પીવાનું છોડ્યું પછી વારો આવ્યો છે. હવે મને ન જવા દે તો આપણે ખાવા પીવાનું બંધ છે. બે દીએ ઠેકાણા આવી ગયા બધા. ઘણો વિરોધ છે, ભાવનામાં ફરક પડે. ઉલટાની ભાવના બળવાન થાય, જેમ વિરોધ બળવાન થાય ભાવના એથી બળવાન. ભાવના થી વેદના માં આવી શકાય છે જેને આત્મકલ્યાણ ની ભાવના તીવ્ર થઈ, છતાં આત્મકલ્યાણના ની કેડી ઉપર પગ હજી આવતો નથી. આ તો કેડી છે, કારણ કે આત્મકલ્યાણનો માર્ગ તો ચોથાનું સ્થાનથી શરૂ થાય છે, મોક્ષ માર્ગ તો મુમુક્ષુ તો ની કેડી હાલે છે ત્યાં પહોંચવા માટે, એપ્રોચિંગ રોડ છે, કેડી છે એ તો મોક્ષ માર્ગમાં. ઈ કેડીએ હાલતા કેડી દાસમાં નથી આવતી. વેદના ઈ છે, બીજું શું છે? મારે જે જોઈએ છે મને પ્રાપ્ત નથી થતો, એ અપ્રાપ્તિ ની વેદના આવ્યા વગર અભિપ્રાય નો ફેરફારો ચાલુ થઈ જાય ત્યાંથી. એટલે ઈ જે ફેક્ટર છે જરૂરિયાત નો, ઈ સમજણ ઊભું કરે છે. સમજણ ઊભું કરે છે. સમજણ કઈ રીતે ઊભી કરે છે? વર્તમાનમાં તને દુઃખ નથી, સુખ નથી, સુખ માટે તું પ્રયત્નવાન છો, ખાય છે, પીએ છે, સૂએ છે, જે કાંઈ કરે છે શાના માટે કરે છે? સુખ માટે. સાબિત થાય છે કે સુખ તને પ્રાપ્ત થયું નથી. હવે એ સમજણ છે કે સુખ જોઈએ મારે, નિરાકુર સુખ જોઈએ, તૃપ્ત થાય, તૃપ્ત 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 થાય એવું સુખ જોઈએ. એ સમજણ માટે આ સત્સંગમાં એ ખ્યાલ આવે છે કે આમ થાય, આમ કરાય, આમ કરાય, આમ કરાય, આમ હોવું જોઈએ, આમ હોવું જોઈએ. એ જરૂરિયાત છે અને સમજણ છે, એ બે મળીને ભાવનામાં પરિણમે છે. ભાવના અને સમજણ ભેગા થઈને અમલીકરણમાં આવે છે. આમ
ભાવભાષણ વાળી સમજણ ન હોય,
અવકાશ પણ નથી. પછી ભૂમિકા અનુસાર નું ભાવભાષણ, જેમ કે અનંત પરિભ્રમણ ની સમજણ સત્સંગ માંથી મળે છે. જીવને અનંત પરિભ્રમણ થયું છે અને ન સમજે તો અનંત પરિભ્રમણ થવાનું છે. તો એનું જે ભાવ ભાષણ છે એ સ્વલક્ષી સમજણમાં આવે, આવે તો વેદના આવ્યા વિના. પછી ભાષે જ નહીં એનો ભાવ, કે અનંત પરિભ્રમણમાં દુઃખ કેટલા ને કેવા,
સમજણ બેકાર જાય.
તો એ સમજણ સમજણ નહીં રહે એમ છે. અંદર થી તો એમ આવવું જોઈએ, પોતાનો સ્વભાવ છે, પોતામાંથી પ્રગટે છે, પ્રગટ કરી શકે એવું છે, ભર્યું છે અંદરમાં અનંતું. શું આવું બધું સ્વાધીન છે? હું કરતો નથી ને કરી શકતો નથી, આ તો હું કેવો નમાલો? એટલે હું શું કરવા, મારું કામ ન કરી શકું, એનો ફાંકો એક વખત તો આવવો જોઈએ. આવે છે ને, વેપાર કરો ત્યારે કેવો, કેવી હરીફાઈ કરે છે, ગળા કાપ. હે, ઘરા કરતા આગળ નીકળી જાઓ, ઘરે પાછો નહીં પડવું, આવી જા. તમે આપડે છે, તમને નથી આવડતું કઈ, અહીંયા ઉલ્લાસિત વીર્યથી કામ કરવું. મને ત્યારે પહેલો નંબર જોઈએ, ધંધો કરે ત્યારે આગળ નીકળી જવું જોઈએ, અહીંયા શું કરવા પાછળ રહેવું જોઈએ. સત્સંગ યોગ્ય તો બધી ખબર પડે ને, નવો છે પણ સત્સંગમાં એ વખતની સમજ ના આવે કઈ. સત્સંગમાં અધ્યાયમાં તો એ વાત સમજાય, નવો છે પણ નવો આ ક્ષેત્રમાં નવો છે ને, નવો એટલે આ ક્ષેત્રમાં નવો નવો આવ્યો. જગતના જીવોને તો કઈ આની કઈ વિચારણા કે ચિંતા કે એવું આવજીનો કઈ સવાલ નથી, કે જે દોડે છે સંજોગો પાછળ આખું જગત, હિન્દુસ્તાન હોય કે યુરોપ અમેરિકા હોય, બધા સંજોગો પાછળ દોડે છે. એમાં તો આ વિષય નથી, જે આ વિષય છે એમાં જ એનો નવો પ્રવેશ છે. નવા પ્રવેશ વાળાને તો ક્લીન સ્લેટ હોય તો સીધી ચોટ લાગવી જોઈએ. જૂનો છે એ સાંભળી સાંભળીને રીઢો થયો છે, રીઢો એટલે હું માર વાગતો નથી. નવાને તો તરત જ માર વાગે. હે, આવું છે? અત્યાર સુધી ખબર જ નથી આ વાતને. આપણે આ ક્ષેત્રમાં પ્રવેશ જ કર્યો નહીં, બીજી દોડ કરી, બીજી બાજુ દોડ્યા અત્યાર સુધી, અને શક્તિને સમય બીજે જ ખર્ચો આપણે. આવી વાત હોય તો, અને આટલું મોટું એનું ફળ હોય તો ઝપાટા બંધ કરી લેવું, ચોંટ મારે. નવો હોય એને તો ચોંટ મારે, એટલે નવાપણાનો ફાયદો ઘણો છે. પાછો બીજી બાજુ કે એને બીજો ડિસ્ટર્બન્સીસ નથી. જૂનાને તો વધારે તકલીફ છે એમ કહીએ તો, નવા છે નવો છે એને બરાબર વિચારે તો એને ઉપાડ આવતા વાર લાગે નહીં. પછી જેટલો જૂનો થાય એટલી તકલીફ વધવાની, જેટલો જૂનો થાય એટલી તકલીફ વધવાની. કેમ કે જૂનો કેમ થયો, એ પોતે દરકાર કરી નહીં, એટલે દરકાર કરી નહીં ત્યારે દરકાર વગર બીજું પાછું ચાલુ રહ્યું, નહીં કરવાનું ચાલુ રહ્યું, એ બધું દૂર લઈ જાય છે. એ બધું પોતાને માર્ગ થી દૂર લઈ જાય છે. આવી શકે છે સત્સંગ વગર પણ ભાવનામાં. પોતાને સુખ જોઈએ છીએ, આત્મિક શાંતિ જોઈએ છે, એની એટલી જ વાત હતી. મારે આત્મામાંથી શાંતિ જોઈએ છે. યોગ્યતા એવી સરસ હતી કે મંદ કસાયની શાંતિમાં ક્યાંય પણ અટકતા નહોતા. મંદ કસાયની શાંતિ, નિત્ર પૂજા ભક્તિ શાસ્ત્ર સ્વાધ્યાય કર્યો પણ ક્યાંય અટક્યા નહીં. મારે જોઈએ છે નથી મળતું, મારે જોઈએ છે નથી મળતું.
યોગ્યતા ભાવનામાં શું તફાવત?
યોગ્યતા બહુ વાઇડ સેન્સમાં છે, પણ એ પ્રકારની ભાવના જે આત્મશાંતિની હતી એ પ્રકારની યોગ્યતા હતી. બધાને જુદી જુદી યોગ્યતામાં તો અનેક ફેક્ટરો એન્કાઉન્ટ કરવામાં આવે છે, દરેકની યોગ્યતા જુદી જુદી.
શું કયા ગુણ વધારે કામ કરે યોગ્યતા?
બધા ગુણો,
ભાવનામાં
બધા ગુણો કામ કરે છે. ભાવના ભાવના છે ને યોગ્યતા યોગ્યતા છે. યોગ્યતામાં યોગ્યતા અયોગ્યતા બંને ફેક્ટરો જોવામાં આવે છે. એવી રીતે એનું માપ છે. ભાવના એક પોઝિટિવ સાઈડ છે, પેલામાં બે સાઈડ જોવામાં આવે છે. એટલે મતલબ એ છે કે પોતાને એમાંથી તાત્પર્ય કાઢી લેવું જોઈએ બધી વાતમાંથી. મારું શું હવે, મને કેટલો સમય ગયો અને હવે મારે ન થાય તો મારે જોખમ કેટલું, આટલો સમય ગયો તે ગયો અને હવે ન થાય તો મારા માટે જોખમ કેટલું, એમ કરીને પોતે એક લયથી, એક નિષ્ઠાથી, એક લક્ષથી, એક ધ્યેયથી લાગી પડે તો થોડા ટાઈમમાં ઘણું કામ થઈ જાય. નહીં તો રજસ્વી ઉગાડું દ્વારકા એ પણ છે. ભૂતકાળ ના અમુક પ્રયાસ ને કારણે, સંસ્કાર ને કારણે યોગ્યતા આવે છે. ઘણો વિશાળ વિષય છે યોગ્યતા. યોગ્યતામાં ઉદય અનુદય બધું એને કાઉન્ટ કરાય છે. પોતાને અનાદિનો વિપરીત અભિપ્રાય છે, સંસારથી છૂટવાની ભાવના નથી, શું નથી કર્યા પેલી વૃત્તિ. પોતાને અનાદિનો વિપરીત અભિપ્રાય છે, પોતાને અનાદિનો પરમ પોતા અભિપ્રાય છે અને સંસારથી છૂટવાની ભાવના નથી. તે પરિણમન, તેવું પરિણમન ગાઢ થયું હોવાથી સતની પ્રાપ્તિ દુર્લભ થઈ પડી છે. તેમ છતાં જ્ઞાની પુરુષે સત અને સત પ્રાપ્તિની સ્વાધીનતા સહજતા સમજાવીને સતને સુગમ અને સરળ કર્યું છે. જે કોઈ પણ આત્મા માટે સન્માર્ગ પ્રતિ પ્રયાણ કરવાની પ્રેરણારૂપ છે.
કરવાની